ಇಹಾನ ಪಕ್ಷಪಾತ ಕಸುರಾಘೌ ನಾರಿ ವಿಷ್ಣು ಮಾಯಾ ಪ್ರಗಟ್. ಆ ಪ್ರಕೃತಿ છે એ પરમાત્માની માયા છે અને એ સ્વતંત્ર નથી. હે હરિયાન ગરુડ વિવશ હોય તમે વિવશ ન થઈ જશો. ક્યારેય પણ પ્રકૃતિની સાથે વિવશ ન થવું, પણ એ તો ભગવાનની જ માયા છે અને હું ભગવાનની પાસે છું, ભગવાન મારી સાથે, અને માયા પણ ભગવાનની જ છે, હું પણ ભગવાનનો છું. હરિજન વિવશ હોય, આમ વિવશ થઈને પ્રકૃતિ છે, શરીરની પ્રકૃતિ છે, એ જે પ્રમાણે જે હશે, જે પાણી છે એ પલાળશે, અગ્નિ છે દઝાડશે. પાણીને ગમે એટલું ઠંડુ કરીને બરફ કર્યો હોય કે એને ગમે એટલું ઉકાળેલું પાણીને રાખીએ, પાણી ગમે એટલું ઉકાળેલું રાખીએ, પણ એને અગ્નિમાં નાખો તો અગ્નિ બુઝાઈ જાય. અને ઘીને ગમે એટલું ઠંડુ રાખો, ગમે એટલું ઠંડુ કરી નાખો, પણ એને અગ્નિમાં નાખો તો એ ભડકો જ થશે. આ પ્રકૃતિ, પાણી ગમે એટલું ઉકળેલું ગરમ ગરમ હશે પણ અગ્નિમાં નાખ્યું તો અગ્નિ બુઝાઈ જશે. અને ઘીને ગમે એટલું થીજાવી દઈએ, ગમે એટલું થીજી ગયું હોય પણ એને અગ્નિમાં નાખીએ તો એ ભડકશે. આનું નામ છે પ્રકૃતિ. અને પ્રકૃતિ પ્રકૃતિનું કામ કર્યા જ કરે છે, શરીર શરીરનું કામ કર્યા કરે છે, પણ જે સાધક છે, જે તપસ્વી ઋષિ છે, ઉપાસક છે, શરીરની ગમે એટલી આવનારી ઉપાધિઓ કે વિક્ષેપ એને લક્ષ્યમાં રાખી લીધા વગર એ પોતાના ગંતવ્ય માર્ગે, પોતાના લક્ષ્ય તરફ કોઈ પણ વિક્ષેપને ગણકાર્યા વગર આગળ વધી જાય. જેમ પાણીનો ગુણધર્મ ગરમ હોવા છતાં અગ્નિને ઓલવવાનો ઓલવી જ નાખે, ઘી એને ગમે એટલું ઠંડુ કરીએ તો પણ એનો ગુણધર્મ અગ્નિને ભડકાવવાનો, એ ભડકાવશે. એમ શરીરની પ્રકૃતિ પણ એના ગુણધર્મ પ્રમાણે એ વર્તવાની છે, એના તરફ સહેજ પણ લક્ષ આપવું નહીં. આપણું લક્ષ ક્યાં? સુરત ચેલો શબ્દ સદગુરુ, એને મળે, આપણી સુરતાઓને શિષ્ય બનાવી અને ગુરુ મહારાજે જે કંઈ ઉપદેશ ગુરુગમ આપેલી છે, બોધ આપેલો છે, એ શબ્દની અંદર ભેળવી દેવાનો. અને શરીરને ભલે બેઠા આવીએ, મચ્છર કરડે, અંદર ગમે એટલો દુખાવો થાય, પણ સ્થિરતા એકાગ્રતામાં જ્યાં મન પોતાના સ્વરૂપમાં ભળેલું હોય આત્મામાં, તો શરીરની કોઈ પણ હરકતો આપણને વિક્ષિપ્ત ના કરે. આ છે હરિજન. હે ગરુડ, જે નારી છે, સ્ત્રી પ્રકૃતિ જે છે, એ તો પરમાત્માની જ એક નોકરડી છે, દાસી છે, અને આપણે પણ ભગવાનની નજીકમાં છીએ, આપણે ભગવાનના છીએ. પણ વિવશ હોય હરિજન, પણ એ વિવશતા છે કે આ પ્રમાણે એના તરફ, એ પ્રકૃતિ તરફ આકર્ષાય છે. અને આકર્ષાય છે શું? વૃત્તિઓ આકર્ષાય છે. પાંચ ભૌતિકતા શરીરની છે, શરીરની પાંચ ઇન્દ્રિયો છે અને પાંચ વિષયો છે, પાંચ ભોગો. તો એ જેમ એ પોતપોતાના સ્વભાવને કાર્ય પ્રમાણે પોતાના ક્ષેત્રમાં એ રમ્યા જ કરે, પણ જે ચેતના આત્મા છે એ પોતાના લક્ષ્યની અંદર સ્થિર રહે, ક્યારે પણ એમાં ભળે નહીં. જ્યારે આત્મા આમાં ભળે ત્યારે જીવભાવ આવે છે, અને જીવભાવથી જે સુખી દુઃખી થતો હોય છે. એટલે નારી વિષ્ણુ માયા પ્રગટ, પરમાત્માની જ પ્રગટ માયા છે અને ભગવાન વિષ્ણુની જ છે, અને એની અંદર વિવશ હો. આ વિવશતા છે કઈ? સૌ મુનિ જ્ઞાન નિધાન, જે પોતાના નિજ સ્વરૂપમાં બેઠેલો છે એ ક્યારેય પણ વિચલિત નહીં થાય પોતાના સ્વરૂપમાંથી. શરીર એને વિક્ષેપ કરે છતાંય એ સહેજ પણ વિક્ષિપ્ત ન થાય, એનું નામ કહ્યું સૌ મુનિ જ્ઞાન નિધાન. નિષ્ઠાવાન છે, સહેજ પણ ઉખડી ન જાય. પાણીનો સ્વભાવ છે, સહેજ પણ હવાનું એને આમ ધક્કો લાગે, સહેજ ઝોકું લાગે ને તો પાણી હલી જાય. આમ પણ થીજેલું પાણી હોય તો ગમે એટલું વાવાઝોડું વંટોળ આવો ને એ નહીં હાલે. કેમ કે પોતાનામાં થીજી ગયું છે, પોતાનામાં સ્થિર થઈ ગયું છે. અને જે ચંચળતા છે જળની અંદર, સહેજ હવાનું ઝોકું આવ્યું તરત એના અંદર સ્પંદનો વલય ઉત્પન્ન થશે, મોજા ઉત્પન્ન થશે. એમ મનની અંદર પણ પાણી જેવી બિલકુલ નાજુક સ્થિતિ છે, ચંચળ સ્થિતિ છે. પણ જે મનની અંદર બેઠો છે એની સ્થિતિ પાણી જેવી આમ ચંચળ. પણ જે પોતાના નિજ સ્વરૂપમાં જઈને બેસી ગયો છે ત્યાં આગળ સ્થિરતા છે, ત્યાં બરફ આવી ગયો. બરફને ગમે એટલી હવા લાગે તો પણ હાલશે. તો એ નિજ સ્વરૂપ છે, બિલકુલ જામેલું સ્થિર. તો એ સૌ મુનિ જ્ઞાન નિધાન, એ જ્ઞાન પ્રધાન છે, એ જ્ઞાનનિષ્ઠ છે કે એને આ કોઈ પણ પરિસ્થિતિનું આવેલું ઝોકું હલાવી શકતું નથી. ભલે ને બિદુમગબદની મુખ નિરખી, મૃગનયની બિધુ મુખ નિરખી, ગમે તે જુએ પણ એના મનની અંદર સહેજ પણ ક્ષોભ, સહેજ પણ વિક્ષેપ એ નહીં અનુભવી શકે છે. એ પ્રકૃતિની રચના છે. જેમ અનેક રમકડા બનાવ્યા હોય કોઈક રમકડું બહુ સારું હોય, તો એ રીતે સૌ મુનિ જ્ઞાન નિધાન, એ મુનિ, એ તપસ્વી, એ સાધક સ્થિર છે, ગંભીર છે, પોતાનામાં બિલકુલ અચલ બેઠેલો છે. શરીરની ઇન્દ્રિયો ભોગો સહિત ગમે ત્યાં રખડતી હોય પણ અંદરની ચેતના જ્ઞાન નિધાન અને સ્થિર હોય, સહેજ પણ ઉખડી ના જાય, સહેજ પણ હાલી ન જાય. તો આ છે વિવશ હોય પણ તે છતાંય એ વિવશતા છે, એ તો પ્રકૃતિનો ગુણ છે. પણ એ પ્રકૃતિ બીજી કોઈ નથી, જેમ આપણે ભગવાનનું શરણ લઈને બેઠા છીએ અને સુરક્ષિત છીએ, એમ માયા પણ ભગવાનની નું શરણ લઈને બેઠેલી છે. ભગવાનની જે નોકરડી છે એ દાસી છે. બસ એ રીતે જાણે પરિવારની અંદરના જ છે. પરિવાર પરિવાર સાથે બેઠેલો હોય ને તો કોઈ પણ ક્ષોભ કે કોઈ પણ વિક્ષેપ નથી. એમ માયા પણ ભગવાનની છે, હું પણ ભગવાનનો છું, અમારો આખો પરિવાર છે. તો ત્યાં આગાડી સૌ જ્ઞાન નિધાન મુનિ એ રીતે પોતાના મનને સ્થિર રાખીને સહેજ પણ વિક્ષિપ્ત થયા વગર રાખે. ભલે ને ગમે તેવું સૌંદર્ય ત્યાં સામે ઊભું હોય પણ પોતે ધીર ગંભીર સ્થિર, એમાંથી સહેજ પણ વિક્ષિપ્ત ન થાય, સહેજ પણ હાલે નહીં. આમ કારણ એની પાછળ એની સમજણ છે કે માયા તો ભગવાનની દાસી છે. હે ગરુડજી, અહીંયા હું કોઈ પક્ષપાત નથી કરતો કે પુરુષનો પક્ષ લઉં છું અને સ્ત્રીનો પક્ષ નથી લેતો એમ. અહીંયા કોઈ પણ જાતનો પક્ષપાત ભેદ છે જ નહીં. અદ્વૈત જ્યાં હોય ત્યાં આગળ ભેદ શાનો? માનસનો આ ઊંચામાં ઊંચું તત્વ છે, જેમ વલણું પૂરું થવા આવ્યું હોય અને બધું જ માખણ ઉપર આવી જાય અને ખોલી જાય, ઓહો હો કેટલું સરસ માખણ આવ્યું છે, કેટલું બધું માખણ આવ્યું છે, આજે તો વલણું બહુ સારું. એમ આખા માનસનું વલોણાનું આ તત્વ માખણ છે ઉપસંહારની અંદર. છેલ્લા હવે ઉપસંહાર તરફ જઈ રહ્યા છે. એ પૂર્ણાહુતિની અંદરનો જે ઉપસંહાર છે એમાં નર્યું માખણ જ છે, પણ એને ચિંતન કરીને સમજવું પડે. અને ચિંતન પણ સૂક્ષ્મ હશે ને તો જ એની વાસ્તવિકતા સમજાઈ શકે, સમજી શકીશું. એટલે અહીંયા આગાડી એ સૂક્ષ્મતાને લક્ષમાં રાખીને કાગભૂષણજી ગરુડને કહે છે, ગરુડજી અહીંયા અને પક્ષપાત કચ્છ, અહીંયા કોઈ પણ જાતનો હું ભેદ રાખતો નથી. બાકી જો લૌકિક અને શારીરિક રીતે જોઈએ તો ભેદ તો અનેક છે. અંડ સ્વેદ ઉદ્ભિદ જરાયુ છે અને એમાં ન સ્ત્રી પુરુષ પશુ પક્ષી આ બધા જુદા જુદા ઘણા ભેદ છે, પણ હું કોઈ પણ જાતનો ભેદ જોતો નથી. કારણ કે સર્વમાં એ જ પરમ ચેતના બેઠેલી છે, જળ ચેતન વિશ્વ કિન્ન કરતા. આ સમક્ષ વિશ્વનું સર્જન ભગવાને જળ ચેતનના મિશ્રણથી કરેલું છે, એમાં ગુણદોષ તો રહેવાના જ છે, પણ એમ એને ભગવાનની જ રચના છે અને એમ એની અંદર તત્વ તો આખરે ભગવાનનું જ બેઠેલું છે, ભલે આકાર પ્રકાર જુદા જુદા હોય. યથા પ્રકાશેત્યેક કૃષ્ણમ લોકમિમમ રવિ, સૂર્ય એક જ પ્રકાશી રહ્યો છે, પણ જેટલા જેટલા જળપાત્રો અને જળાશયો ભરેલા હશે એટલા બધાની અંદર સૂર્યનો પ્રતિબિંબ દેખાવાનું જ છે. અને પ્રતિબિંબ પણ જેટલો સૂર્ય છે એટલો આંખો ને આંખો ટુકડો નહીં દેખાય, જેવો આંખો ને આંખો સૂર્ય છે, સૂર્યનું આંખો ને આંખું પ્રતિબિંબ દરેક જળપાત્રમાં ભળે છે. એટલે દરેકમાં રહેલી એ પરમ ચેતના એ પરિપૂર્ણ પરમાત્માનું જ પ્રતિબિંબ છે, એનો જ અંશ છે, એ અલગ નથી, જુદું નથી. પણ એ આ પાત્રમાં આ શરીરની અંદર એ પ્રતિબિંબિત થઈ રહ્યું છે. એટલે પ્રતિબિંબની અંદર દેખાતું જે વસ્તુ છે એ સત્ય છે, પણ પ્રતિબિંબ માત્ર ભ્રામક છે, પાણીની અંદર દેખાય છે, પાણી એની અંદરથી ઉડી જશે એટલે કે પાત્ર નાશ પામી જાય તો પણ એની અંદર પ્રતિબિંબ નાશ પામી જાય. એમ સર્વમાં અદ્વૈત ભાવથી એકમાત્ર પરમાત્મા સ્વયં બિરાજેલા છે. એટલા માટે કહે છે, ગરુડ હું અહીંયા કોઈ પક્ષપાત નથી રાખતો, જે છે એ એક જ વસ્તુ કહું છું. અને એ પણ કહ્યું, જે આપણા શાસ્ત્રો છે, શાસ્ત્ર ગ્રંથો છે, અને શાસ્ત્ર ગ્રંથોને જે મહાપુરુષો સિદ્ધ મહાપુરુષોએ સંતોએ ગાયું છે, એ જ વાત હું તમને કહું છું, બીજી નહીં. ચૈતન્યમ શિષ્ય મધ્યે નિગમ ગતિગીરા કથ્યતે, સરસ્વતી આગમ નિગમ પુરાણ અને વેદો જે કહે છે તે હું કહું છું. કથ્યતે યદ બ્રુવંતમ, એ પ્રમાણે હું તમને કહું છું. જેમ લક્ષ્મણદાસજી મહારાજે સ્તુતિ કરી કે આ બધું વેદ પુરાણમાં કહ્યું છે તે હું તમને કહું છું, એમ કાગભૂષણજી પણ કહે છે કે હું કોઈ પક્ષપાત નથી રાખતો, પણ આપણા ધર્મગ્રંથો શાસ્ત્રોએ અને મહાપુરુષોએ જે મત કહ્યો છે એ હું તમને કહું છું. મોહ એ કોઈ સ્ત્રીનું સ્વરૂપ નથી, પણ મનની અંદરથી ઉત્પન્ન થયેલી એક વિકૃતિ છે. મોહન નારી, નારી કે રૂપા, અને એ મોહ એ નારીનું સ્વરૂપ નથી, પણ આપણા મનમાંથી ઉત્પન્ન થયેલો એક વિચાર છે મોહ, કે જે દેહાશક્તિ દેહાધ્યાસ તરફ ખેંચી જાય, અને દેહાધ્યાસ જે છે એ જ માણસને વિષયો તરફ વિકૃત કરીને ક્ષુભિત કરે છે. એટલે અહીંયા માણસના મનનો વિચાર એ પ્રધાન રાખે છે, બાકી એની આગળ એનો પરિવાર કુટુંબ બહેન છે માં છે બધાય છે, પણ ત્યાં આગળ કોઈ મોહ નથી, પણ મોહ ત્યાં આગળ પૂજ્ય ભાવ છે, એ ક્યાંથી આવ્યો, એ પણ મનમાંથી આવ્યો. એટલે એ જે મોહ છે એ મોહ કોઈ બીજું સ્વરૂપ નથી, એ માણસના મનની અંદરથી ઉત્પન્ન થયેલી એક અવસ્થા એક પરિસ્થિતિ છે. અને એટલા માટે કહ્યું મોહન નારી, નારી કે રૂપા, એ નારીનું સ્વરૂપ સ્ત્રીનું સ્વરૂપ નથી, માત્ર એક મનની મનોકલ્પના છે. હે પન્નગ અરી, પન્નગ એટલે સર્પ, અને સર્પના શત્રુ ગરુડજી. હે પન્નગ હરી, સર્પ શત્રુ ગરુડજી, યહ રીતિ અનુપા. આ જે છે એની કઈ ઉપમા ન આપી શકાય, એના માટેનો કોઈ જોટો ન જડે. અનુપ ઉપમા રહી, આ અવસ્થા છે કઈ? મોહન નારી નારી કે રૂપા. મોહ એ સ્ત્રી નથી અને એ મોહ એ નારીનું સ્વરૂપ પણ નથી. પન્નગારી યહ રીતિ, અને કઈ રીતિ છે? વેદ પુરાણ સંત મત કહે, જે આપણા શાસ્ત્ર ગ્રંથો કે છે અને એને આપણા મહાપુરુષોએ જે પ્રમાણિત કર્યું છે એ વાત હું તને કહું છું. અને એ આવી આટલી આશ્ચર્યજનક છે કે એ રીતને આપણે પણ સમજી ન શકીએ જો ગૂઢાર્થમાં ન ઉતરીએ તો.